એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સુસ્વાગતમ આપ સૌનું એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. ફરી સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આપણને દરિયા કિનારા જેવી કદાચ ખૂબ જ પરિચિત લાગતી જગ્યાને એકદમ નવી અને અચરજ પમાડે તેવી રીતે જોતા શીખવે છે.
બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ રેચલ કાર્સનના ક્લાસિક પુસ્તક ધ એજ ઓફ ધ સી વિશે.
હા, ગુજરાતીમાં કહીએ તો સમુદ્ર તટ, જીવન અને અનુકૂલનની ધાર પર.
બરાબર. અને આ પુસ્તક આજે પણ એટલું જ મહત્વનું છે કારણ કે તે આપણને યાદ અપાવે છે કે દરિયા કિનારો ફક્ત રેતી અને પાણીનું મિલન સ્થળ નથી.
ના, બિલકુલ નહીં.
પણ એ તો જીવન, સંઘર્ષ, અનુકૂલન અને કુદરતના અદ્ભુત સંતુલનથી ધબકતી એક જીવંત પ્રયોગશાળા છે. કાર્સન આપણને એ ધાર પર વિકસેલા જીવનના ગહન રહસ્યોની સફરે લઈ જાય છે.
તો આટલું રસપ્રદ પુસ્તક જેમણે લખ્યું છે એ લેખિકા વિશે થોડું જાણીએ. રેચલ કાર્સન 1907 થી 1964 એક અમેરિકન દરિયાઈ જીવ વિજ્ઞાની તો હતા જ.
હા, પણ એનાથી ઘણું વધારે હતા.
હા, સાથે સાથે તેઓ એક ખૂબ જ પ્રભાવશાળી લેખક અને પર્યાવરણ સંરક્ષણ માટે લડનાર અગ્રણી વ્યક્તિ હતા. એમણે જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાંથી પ્રાણીશાસ્ત્રમાં માસ્ટર્સ કર્યું હતું અને યુએસ ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસમાં પણ લાંબો સમય કામ કર્યું.
અને ખરેખર એમની વિશેષતા એ જ હતી કે તેઓ માત્ર શુષ્ક વૈજ્ઞાનિક નહોતા, એમની કલમમાં જાદુ હતો. ધી એજ ઓફ ધ સી એ એમની પ્રખ્યાત સી ટ્રિલોજીનું છેલ્લું પુસ્તક છે.
પણ એમને દુનિયાભરમાં ઓળખ મળી એમના બીજા પુસ્તકથી, ખરું ને?
હા, સાયલેન્ટ સ્પ્રિંગથી, જેમાં એમણે જંતુનાશકોના ભયાવહ પરિણામો ઉજાગર કર્યા અને જેણે એમ કહી શકાય કે દુનિયાભરમાં પર્યાવરણીય ચળવળને નવી દિશા આપી.
વાહ.
કાર્સનની અનોખી શૈલી એટલે વિજ્ઞાનની ચોકસાઈ અને કાવ્યાત્મક ભાષાનું અદ્ભુત મિશ્રણ, સમુદ્ર પ્રત્યેનો તેમનો ઊંડો અંગત લગાવ અને વૈજ્ઞાનિક હકીકતોને એક વાર્તાની જેમ કહેવાની તેમની કુશળતા આ પુસ્તકને ખરેખર અનન્ય બનાવે છે.
વાહ, વિજ્ઞાન અને કવિતાનું મિશ્રણ આ જ તેમને ખાસ બનાવે છે. ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરીએ. કાર્સનનો મુખ્ય તર્ક શું છે આ પુસ્તકમાં?
જુઓ, કાર્સન મૂળભૂત રીતે કહે છે કે દરિયા કિનારો પૃથ્વી પરના સૌથી વધુ ગતિશીલ, મતલબ કે સતત બદલાતા રહેતા અને છતાં જીવનથી ભરપૂર પર્યાવરણોમાંનો એક છે.
હા, એ ખાલી જમીન અને પાણી વચ્ચેની એક લીટી નથી.
બરાબર. પણ એ જીવનની ઉત્ક્રાંતિ, પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાની અદ્ભુત ક્ષમતા અને પ્રકૃતિના નાજુક સંતુલનને સમજવાની ચાવી છે. એમનો મુખ્ય ફોકસ ભરતી અને ઓટ વચ્ચે સતત ભીસાતા વિસ્તાર પર છે.
પેલો ઇન્ટરટાઇડલ ઝોન, બરાબર?
હા, ઇન્ટરટાઇડલ ઝોન. અહીં જીવન કેવી રીતે ટકે છે, કેવા સંઘર્ષો કરે છે, એ જ આ પુસ્તકનું હાર્દ છે.
અને આ સમજવા માટે તેઓ આપણને ક્યાં લઈ જાય છે?
આખી દુનિયાના કિનારા પર?
ના, મુખ્યત્વે તેઓ આપણને ઉત્તર અમેરિકાના એટલાન્ટિક મહાસાગરના કિનારે એક લાંબી રસપ્રદ સફર કરાવે છે. શરૂઆત થાય છે ન્યૂ ઇંગ્લેન્ડના ઠંડા, પથરાળ અને ખડકાળ કિનારાઓથી.
પછી આપણે મધ્ય એટલાન્ટિકના વિશાળ રેતાળ દરિયા કિનારાઓ જોઈએ છીએ અને અંતે પહોંચીએ છીએ ફ્લોરિડાના ગરમ ઉષ્ણકટિબંધીય પાણીમાં વિકસેલા પરવાળાના ટાપુઓ અને મેંગ્રોવના જંગલો સુધી.
એટલે કે જુદા જુદા પ્રકારના કિનારાઓ.
હા, દરેક પ્રકારના કિનારાની પોતાની આગવી ભૌગોલિક રચના છે, પોતાના પડકારો છે અને ત્યાં વસતા જીવોએ એ પડકારોનો સામનો કરવા માટે કેવા અકલ્પનીય અનુકૂલનો સાધ્યા છે તેની વાત કાર્સન ખૂબ જ રસાળ શૈલીમાં કરે છે.
એટલે કે આ પુસ્તક માત્ર જીવવિજ્ઞાન નથી, પણ તેમાં ઇકોલોજી, ભૂસ્તરશાસ્ત્ર અને ઉત્ક્રાંતિના પાસા પણ વણાયેલા છે.
એકદમ સાચું.
તે માત્ર માહિતીનો ભંડાર નથી, પણ પ્રકૃતિની અજાયબીઓને નજીકથી નિહાળવા અને તેની કદર કરવા માટેની એક પ્રેરણા છે.
ચોક્કસ, આ એક એવું પુસ્તક છે જે વાંચ્યા પછી દરિયા કિનારો ક્યારેય પહેલા જેવો નહીં લાગે, ગેરંટી.
તો ચાલો હવે આ દરિયા કિનારાની ગિન્યામાં થોડા વધુ ઊંડા ઉતરીએ અને કાર્સનની સફરના કેટલાક મુખ્ય મુકામો જોઈએ. શરૂઆતમાં કાર્સન કિનારાને ઘડતી બે મુખ્ય શક્તિઓ પર ધ્યાન દોરે છે, મોજા અને ભરતી ઓટ.
હા, મોજા એ તો સતત અથડાતી ભૌતિક શક્તિ છે જે કિનારાનું સ્વરૂપ બદલે છે. પણ ભરતી ઓટ એ તો જાણે કુદરતનું ઘડિયાળ છે,
જીવનની લઈ નક્કી કરે છે એમને.
બરાબર, ક્યારે પાણીમાં ડૂબવું, ક્યારે હવામાં ખુલ્લા રહેવું, ક્યારે ખોરાક શોધવો, ક્યારે શિકારીઓથી બચવું, આ બધું ભરતી ઓટ પર નિર્ભર છે.
અને આનાથી જ પેલો ઝોનેશનનો ખ્યાલ આવે છે.
હા, બરાબર પકડ્યું. કાર્સન સમજાવે છે કે જેમ પહાડ પર ઊંચાઈ બદલતા વનસ્પતિ બદલાય, તેમ દરિયા કિનારા પર પણ ભરતીની સૌથી ઊંચી સપાટીથી લઈને ઓટની સૌથી નીચી સપાટી સુધી જુદા જુદા પટ્ટા એટલે કે ઝોન રચાય છે.
અને દરેક પટ્ટામાં રહેતા જીવો જુદા.
હા, કારણ કે દરેક પટ્ટામાં એવા જ જીવો વસી શકે જે તેટલો સમય હવાના સંપર્કમાં રહેવાનું, તાપમાનના ફેરફારો અને મોજાનું માર સહન કરી શકે. કુદરતી વર્ગીકરણ છે આ.
સૌથી ઉપરનો પટ્ટો પેલો સ્પ્લેશ ઝોન, જ્યાં ફક્ત છાંટા ઉડે ત્યાં તો ખરેખર અઘરી પરિસ્થિતિ હશે.
અઘરી જ ને, ત્યાં તો ખડકો પર ચોંટેલા લિકેન અને પેલી નાનકડી પેરવિન્કલ ગોકળગાય જેવા અત્યંત સખત જીવો જોવા મળે.
પેલી ગોકળગાયની વાત તમે કરી, એ કેવી રીતે ટકે?
એની ટકી રહેવાની રીત જુઓ. જ્યારે ઓટ હોય અને સુકાઈ જવાનો ભય હોય, ત્યારે તે પોતાના શેલના મુખને એક ખાસ ઢાંકણ, એને ઓપરક્યુલમ કહેવાય, એનાથી ચુસ્ત રીતે બંધ કરી દે છે.
વાહ, શું અદ્ભુત રચના.
એનાથી થોડા નીચે આવીએ, હાઈ ટાઇડ ઝોનમાં, જ્યાં દિવસમાં બે વાર ભરતી વખતે પાણી ફરી વળે છે, ત્યાં બાર્નેકલ્સનું રાજ જોવા મળે.
બાર્નેકલ્સ, આ નામ સાંભળ્યું છે, એ શું છે ખરેખર?
આ બાર્નેકલ્સ ખરેખર અજાયબી છે. એમનું જીવન શરૂ થાય છે પાણીમાં મુક્ત રીતે તરતા લાર્વા તરીકે, પણ પછી
એ ચોંટી જાય.
હા, કાયમ માટે કોઈ ખડક પર પોતાનું માથું ચોંટાડી દે છે અને પોતાની આસપાસ કેલ્શિયમ કાર્બોનેટનું મજબૂત કવચ બનાવી લે છે.
માથું ચોંટાડી દે, આ જીવન
આ કવચ તેમને મોજાના પ્રહાર અને શિકારીઓથી બચાવે છે. પણ અહીં જગ્યા બહુ ઓછી હોય છે, એટલે કોણ ક્યાં ચોંટશે તે માટે ભયંકર સ્પર્ધા ચાલતી હોય છે.
પણ એક જ જગ્યાએ ચોંટી રહેવાનો ફાયદો શું? હલનચલન ના કરી શકે.
કદાચ કાર્સન કહે છે કે મુક્ત રીતે તરતા રહેવામાં શિકારીઓનું ભય વધુ હોય છે અને યોગ્ય જગ્યા શોધલી પણ પડે. એકવાર સુરક્ષિત જગ્યા મળી જાય, પછી ત્યાં સ્થિર થઈ જવાથી અને કવચ બનાવી લેવાથી ટકી રહેવાની શક્યતા વધી જાય છે, ભલે પછી હલનચલનનો ભોગ આપવો પડે.
સમજાયું.
પછી એનાથી નીચે?
બરાબર,
એનાથી પણ નીચે મિડ ટાઇડ ઝોનમાં, જે દિવસનો મોટો ભાગ પાણીમાં અને થોડો સમય હવામાં રહે છે, ત્યાં રોકવીડ નામની બદામી શેવાળ અને મસલ્સ એટલે કે છીપ જેવા જીવો મોટી સંખ્યામાં જોવા મળે છે.
રોકવીડ?
એ
શેવાળ છે.
હા, અને એ બહુ કામની છે. જ્યારે ઓટના સમય હવામાં ખુલ્લી થાય, ત્યારે નીચે રહેલા નાના નાજુક જીવો માટે છત્રી જેવું કામ કરે છે, તેમને તડકા અને સુકાવાથી બચારે છે.
અને મસલ્સ એ કેવી રીતે ચોંટેલા રહે છે?
એ તો પોતાને બાયસલ થ્રેડ નામના અત્યંત મજબૂત રેશમી જેવા તાંતણાઓ વડે ખડક સાથે એવી રીતે ચોંટાડી રાખે છે કે મોટામાં મોટા મોજા પણ તેમને ઉખેડી ન શકે.
બાપરે, એટલા મજબૂત?
હા, આ તાંતણાઓની મજબૂતી પર તો વૈજ્ઞાનિકો આજે પણ સંશોધન કરી રહ્યા છે.
અને સૌથી નીચેનો વિસ્તાર, જે બહુ ઓછો સમય ખુલ્લો રહે છે.
હા, લો ટાઇડ ઝોન, જે ફક્ત મહિનામાં બે વાર આવતી મોટી ઓટ એટલે કે સ્પ્રિંગ ટાઇડ વખતે જ થોડા સમય માટે ખુલ્લો થાય છે. અહીંનું દૃશ્ય તો ખરેખર જાદુઈ હોય છે.
કેમ જાદુઈ?
કારણ કે અહીં ખડકોમાં પાણી ભરાઈ રહેવાથી નાના ટાઇડ પૂલ બને છે, જાણે કુદરતી એક્વેરિયમ.
ઓ, એક્વેરિયમ જેવા?
હા, તેમાં રંગબેરંગી સી એનિમોન, જે દેખાવમાં ફૂલ જેવા પણ હોય શિકારી, સ્ટારફિશ, કાંટાળા સી અર્ચિન અને મોટા ઘટાદાર કેલ્પ એટલે કે દરિયાઈ ઘાસના જંગલોની શરૂઆત જોવા મળે છે. આ વિસ્તાર સમુદ્રની સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતો હોય છે, કારણ કે અહીં પાણીની અછત ઓછી હોય છે.
વાહ, ખડકાળ કિનારાની દુનિયા તો ખરેખર અદ્ભુત છે.
ખડકાળ કિનારાની આ સફર પછી કાર્સન આપણને રેતાળ કિનારા તરફ લઈ જાય છે, જેને તેઓ રેતીની ધાર કહે છે. અહીંનું પર્યાવરણ સાવ અલગ છે.
કઈ રીતે અલગ?
અહીં ખડક જેવો કોઈ મજબૂત આધાર નથી, બધું જ સતત બદલાતું રહે છે, રેતી, પાણીનો પ્રવાહ. એટલે અહીંના જીવોએ ટકી રહેવા માટે જુદી જ રીત અપનાવી છે.
કઈ રીત?
રેતીમાં સંતાઈ જવું.
ઓ,
એટલે જીવન નજર સામે નથી હોતું, પણ રેતીની નીચે ધબકતું હોય છે.
બરાબર.
જેમ કે મોલ ક્રેબ, એને રેતીનો માંકડ પણ કહેવાય, તે મોજા આવે અને જાય તેની સાથે રેતીમાં અંદર બહાર થતો રહે છે અને પાણીમાંથી પોતાના ખોરાકના કણો ગાળી લે છે. એ સતત રેતીમાં ખૂંપેલો રહે છે એટલે દેખાય પણ નહીં.
આ તો ખરેખર કાર્સનના અનુકૂલનના મુદ્દાને જીવંત કરે છે. કેવી રીતે જીવન અસ્થિરતામાં પણ પોતાનો માર્ગ શોધી લે છે.
અને બીજો રસપ્રદ જીવ છે ઘોસ્ટ ક્રેબ, નામ જેવો જ ભૂતિયો.
ઘોસ્ટ ક્રેબ ભૂતિયો કરચલો?
હા, તે મુખ્યત્વે રાત્રે જ બહાર નીકળે છે. તેનો રંગ રેતી જેવો જ હોય છે અને તે એટલી ઝડપથી દોડે છે કે જાણે ક્ષણવારમાં અદ્રશ્ય થઈ જાય. એની ઝડપ જોઈને ખરેખર નવાઈ લાગે.
ક્યાં રહે છે
તે? ભરતીની ઊંચી સપાટીથી પણ ઉપર સૂકી રેતીમાં દર બનાવીને રહે છે. આ સિવાય અહીં સેન્ડ પાઇપર જેવા પક્ષીઓ પણ હોય છે જે પોતાની લાંબી ચાંચ વડે રેતી ખૂંદીને અંદર છુપાયેલા જીવોનો શિકાર કરે છે.
અને પેલી સ્ટ્રેન્ડ લાઇનનું શું, જ્યાં કચરો ભેગો થાય?
હા, જ્યાં ભરતી દ્વારા ખેંચાઈ આવેલો કચરો, શંખલા, છીપલા, દરિયાઈ ઘાસ જમા થાય છે, તે પણ નાના જીવો માટે ખોરાક અને આશ્રયનું સાધન બને છે. કંઈ નકામું નથી હોતું પ્રકૃતિમાં.
અને અંતે આ સફર આપણને દક્ષિણના ગરમ પાણી તરફ લઈ જાય છે, ફ્લોરિડાના પરવાળાના કિનારા ઉપર. આ તો સાવ જુદી જ દુનિયા હશે.
હા, સાવ જુદી જ. અહીં કિનારો પથ્થર કે રેતીથી નહીં પણ કરોડો સૂક્ષ્મજીવો, કોરલ પોલિપ્સના, કેલ્શિયમ કાર્બોનેટના કંકાલથી બનેલો છે.
પરવાળાના જીવોથી?
હા, અને આ કોરલ પોલિપ્સનું જીવન જ એક અજાયબી છે. તે પોતાના શરીરમાં ઝૂસેન્થેલી નામની સૂક્ષ્મ શેવાળને આશ્રય આપે છે.
શેવાળને?
કેમ?
આ શેવાળ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે, જેનો કેટલોક ભાગ તે પોલિપને પોષણ માટે આપે છે. બદલામાં પોલિપ તેને રહેવા માટે સુરક્ષિત ઘર અને પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી કાર્બન ડાયોક્સાઇડ પૂરો પાડે છે.
એટલે બંને એકબીજાને મદદ કરે છે.
હા, આ એક અદ્ભુત સહજીવન એટલે કે સિમ્બાયોસિસનું ઉદાહરણ છે, જેના પર આખું પરવાળાનું સામ્રાજ્ય ટકેલું છે. આ પરવાળાના ખડકો, કોરલ રીફ્સ, એ તો જાણે પાણીની અંદર વસેલું એક જટિલ અને રંગબેરંગી શહેર છે.
બરાબર કહ્યું. જે અસંખ્ય પ્રકારની માછલીઓ, સ્પોન્જ, સી ફેન અને બીજા હજારો જીવોને રહેઠાણ, ખોરાક અને પ્રજનન માટે જગ્યા પૂરી પાડે છે. અહીંની જૈવ વિવિધતા ખરેખર અકલ્પનીય છે.
આ ગરમ પ્રદેશોમાં બીજું શું ખાસ જોવા મળે છે?
બીજી એક ખાસ રચના છે મેંગ્રોવના જંગલો. આ એવા વૃક્ષો છે જે ખારા પાણીમાં, કાદવમાં ઉગી શકે છે.
ખારા પાણીમાં ઝાડ કેવી રીતે?
તેમના ખાસ પ્રકારના મૂળ હોય છે જેને પ્રોપ રૂટ્સ કહે છે. તે પાણીની બહાર હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને વૃક્ષને કાદવમાં સ્થિર રાખે છે.
આ મેંગ્રોવ જંગલોનું મહત્વ શું છે?
ઘણું. એ કિનારાનું ધોવાણ અટકાવે છે, નવી જમીન બનાવે છે અને નાની માછલીઓ તથા અન્ય દરિયાઈ જીવો માટે સુરક્ષિત નર્સરી તરીકે કામ કરે છે. અહીં પણ ઝાડ પર ચડી જતા કરચલા અને ખાસ પ્રકારની ગોકળ ગાય જોવા મળે છે.
આમ ખડકાળ કિનારાથી શરૂ કરીને રેતાળ અને પરવાળાના કિનારા સુધીની આ સફર દ્વારા કાર્સન એ જ દર્શાવે છે કે ભલે પર્યાવરણ બદલાય, ભલે જીવોના રૂપ અને રંગ બદલાય,
પણ જીવનનો મૂળભૂત સંઘર્ષ, ટકી રહેવાની અદ્ભુત રીતો, પ્રકૃતિની નિશ્ચિત લય અને દરેક સજીવનું બીજા સાથેનું અને પર્યાવરણ સાથેનું અતૂટ જોડાણ, આ બધું સાર્વત્રિક છે.
આપણે ખડકાળ, રેતાળ અને પરવાળાના કિનારાની અદ્ભુત જીવસૃષ્ટિની સફર કરી. હવે ચાલો આ બધા અવલોકનોમાંથી રેચેલ કાર્સન જે ગહન સંદેશાઓ તારવે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ. આ પુસ્તકમાંથી શીખવા જેવું ઘણું છે, નહીં?
ચોક્કસ. મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ છે જીવનની પરસ્પર નિર્ભરતા. કાર્સન વારંવાર બતાવે છે કે કોઈપણ જીવ એકલો નથી, તે એક જટિલ જાળનો ભાગ છે.
હા, દરેક જીવ બીજા પર આધાર રાખે છે અને પોતાના ભૌતિક પર્યાવરણ સાથે ગાઢ રીતે જોડાયેલો છે.
જેમ કે ખડકાળ કિનારા પર રોકવીડ શેવાળ નાના જીવોને આશ્રય આપે છે, પેરીવિંકલ ગોકળ ગાય શેવાળ ખાય છે, શિકારી ગોકળ ગાય પેરીવિંકલને ખાય છે અને શિકારી ગોકળ ગાયના ખાલી થયેલા શેલમાં હર્મિટ ક્રેબ પોતાનું ઘર બનાવે છે. આખી સાંકળ છે.
અને આ વાત આપણા રોજિંદા જીવન અને સમાજને પણ લાગુ પડે છે, ખરું ને?
બિલકુલ. આપણે પણ એકબીજા પર અને પ્રકૃતિ પર નિર્ભર છીએ. ગુજરાતના દરિયાકાંઠે વસતા માછીમાર સમુદાયનું જીવન એ સીધું જ માછલીઓની ઉપલબ્ધિ પર અને માછલીઓનું જીવન સમુદ્રની તંદુરસ્તી પર નિર્ભર છે. આ પરસ્પર નિર્ભરતા સમજવી ખૂબ જરૂરી છે.
બીજો મહત્વનો મુદ્દો છે અનુકૂલન અને અસ્તિત્વ માટેનો સંઘર્ષ. દરેક જીવ, ભલે તે નાનામાં નાનો બાર્નેકલ હોય કે પેલો ઝડપી ઘોસ્ટ ક્રેબ.
હા, તેણે પોતાના વિશિષ્ટ પર્યાવરણમાં ટકી રહેવા માટે અદ્ભુત શારીરિક રચનાઓ અને વર્તણૂકો વિકસાવી છે. બાર્નેકલનું શંકુ આકારનું શેલ મોજાના જોરને ઘટાડે છે. ઘોસ્ટ ક્રેબનો રંગ તેને શિકારીઓથી બચાવે છે.
આ આપણને શું શીખવે છે? એ જ કે જીવનમાં પડકારો તો આવવાના જ, પણ તેનો સામનો કરવા માટે અનુકૂલન સાધવું, બદલાતી પરિસ્થિતિ મુજબ પોતાની જાતને ઢાળવી એ જ સફળતાની ચાવી છે.
ત્રીજો વિચાર થોડો ગહન છે. ભૌગોલિક અને બ્રહ્માંડકીય સમયની વિશાળતા. કાર્સન આપણને કિનારા પરના પથ્થરો બતાવીને લાખો વર્ષોના ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસની યાદ અપાવે છે.
અને ભરતી ઓટની લય.
હા, એ આપણને પૃથ્વી, ચંદ્ર અને સૂર્યના બ્રહ્માંડકીય નૃત્ય સાથે જોડે છે. આ વિશાળ સમયના પટ પર આપણું માનવ જીવન કેટલું ક્ષણિક છે એ સમજ આપણને નમ્ર બનાવે છે અને આપણી ચિંતાઓને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં મદદ કરે છે.
આપણે આ પૃથ્વીના માલિક નથી, માત્ર એક નાનકડો હિસ્સો છીએ.
બરાબર.
અને ચોથો મુદ્દો, જે મને ખૂબ રસપ્રદ લાગ્યો, તે છે કિનારો એ સમગ્ર વિશ્વના સૂક્ષ્મદર્શક તરીકે.
હા, કાર્સન દર્શાવે છે કે દરિયા કિનારાના નાના વિસ્તારમાં જે સિદ્ધાંતો કામ કરે છે, જેમ કે મર્યાદિત સંસાધનો માટે સ્પર્ધા, શિકારી અને શિકાર વચ્ચેનું સંતુલન, સહજીવન દ્વારા સહકાર, તે જ સિદ્ધાંતો મોટા પાયે સમગ્ર પ્રકૃતિમાં અને કદાચ માનવ સમાજમાં પણ જોવા મળે છે.
એટલે કિનારાને સમજવાથી આપણે જીવનના મોટા ચિત્રને વધુ સારી રીતે સમજી શકીએ છીએ.
એકદમ. અને છેલ્લો પણ કદાચ સૌથી અગત્યનો સંદેશ, જે કાર્સનના દરેક લખાણમાં જોવા મળે છે, તે છે ધીરજપૂર્વક નિરીક્ષણ અને અજાયબીની ભાવના, સેન્સ ઓફ વન્ડર.
હા, એ સેન્સ ઓફ વન્ડર.
કાર્સન્સ આપણને વિનંતી કરે છે કે આપણે આપણી આસપાસની દુનિયાને, ભલે તે દરિયા કિનારો હોય, બગીચો હોય કે પછી ઘરનો ખૂણો, ધ્યાનથી, કુતૂહલથી અને પ્રશંસાની દ્રષ્ટિએ જોઈએ.
જ્યારે આપણે પ્રકૃતિની જટિલતા અને સુંદરતાને ખરેખર માણીએ છીએ, ત્યારે તેના રક્ષણની ભાવના આપોઆપ જાગે છે. આ સેન્સ ઓફ વન્ડર જ પર્યાવરણીય સંરક્ષણનો પાયો છે.
ચોક્કસ.
કાર્સનના લખાણમાં એવા ઘણા વિચારો છે જે સીધા હૃદયને સ્પર્શી જાય છે. કેટલાક એવા વિચારો પર વાત કરીએ જે ખરેખર યાદ રહી જાય તેવા છે. જેમ કે તેઓ ભારપૂર્વક કહે છે કે દરિયા કિનારાને ખરેખર સમજવા માટે માત્ર પુસ્તકો વાંચવા કે ફોટા જોવા પૂરતા નથી.
ના, બિલકુલ નહીં.
ત્યાં પ્રત્યક્ષ જવું, ભરતી ઓટને અનુભવી, ખારા પવનને શ્વાસમાં લેવો, જીવોને તેમની કુદરતી અવસ્થામાં જોવા એ અનિવાર્ય છે. અનુભવથી મળતું જ્ઞાન પુસ્તકીય જ્ઞાન ક્યારે ના આપી શકે.
બહુ સાચી વાત. બીજો એક સુંદર વિચાર છે કે દરિયા કિનારો ભલે સતત બદલાતો રહે છે, મોજા આવે ને જાય, રેતી ખસે, ઋતુઓ બદલાય, પણ તેની અંદર એક સ્થાયી શાશ્વત લય છે.
હા, જેમ કે ભરતી ઓટનો ક્રમ.
જીવન અને મૃત્યુનું ચક્ર, પેઢી દર પેઢી ચાલતું અનુકૂલન, આ પરિવર્તન અને સ્થિરતાનું અનોખું મિશ્રણ જે દરિયા કિનારાની સુંદરતા અને તેના રહસ્યનું મૂળ છે.
મને પેલો વિચાર પણ ગમ્યો કે કિનારા પર વસ્તુ દરેક નાનું મોટું પ્રાણી એ સમુદ્રની જ એક અભિવ્યક્તિ છે. તેને સમજવાથી, તેના જીવનને જાણવાથી આપણે આખરે એ મહાન સમુદ્રને જ સમજી રહ્યા છીએ જેણે તેને ઘડ્યો છે.
હા, એ ફરીથી જીવ અને તેના પર્યાવરણ વચ્ચેના અતૂટ અવિભાજ્ય સંબંધ પર ભાર મૂકે છે. કોઈ પણ જીવ તેના પર્યાવરણથી અલગ પાડીને સમજી શકાય નહીં.
અને આ વિચાર તો ખૂબ જ કાવ્યાત્મક અને ગહન છે. રેતીના દરેક કણમાં પૃથ્વીની વાર્તા છુપાયેલી છે.
છે ને, કમાલનો વિચાર. એ આપણને યાદ અપાવે છે કે જે રેતીનો કણ આપણને સાવ સામાન્ય લાગે છે, તે કદાચ લાખો વર્ષો પહેલાં કોઈ દૂરના પર્વતનો ભાગ હતો, નદીઓ દ્વારા ઘસડાઈને અહીં પહોંચ્યો છે અને સમુદ્રના મોજાએ તેને આકાર આપ્યો છે.
દરેક કણમાં ભૂતકાળનો ઇતિહાસ સંગ્રહાયેલો છે. આપણને આપણી આસપાસની સામાન્ય વસ્તુઓમાં પણ અસામાન્યતા જોવાની દ્રષ્ટિ આપે છે.
બરાબર.
અને છેલ્લે, કાર્સનનો એ અતૂટ વિશ્વાસ કે જો આપણે પ્રકૃતિની અજાયબીઓ અને તેની વાસ્તવિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું, તેની સુંદરતા અને જટિલતાને સમજીશું અને તેની કદર કરીશું,
તો આપણી અંદર રહેલી વિનાશ કરવાની વૃત્તિ આપોઆપ ઓછી થઈ જશે. જ્ઞાન અને પ્રશંસા છેવટે સંરક્ષણ તરફ જ દોરી જાય છે. આશાનો એક મોટો સંદેશ છે આ.
ચોક્કસ.
આ બધા વિચારો જાણ્યા પછી સવાલ એ થાય કે આ પુસ્તકનું જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે. મને લાગે છે કે સૌથી પહેલો અને દેખીતો ફાયદો એ છે કે હવે પછી જ્યારે પણ કોઈ દરિયા કિનારે ફરવા લેશે ત્યારે તેમનો અનુભવ
સાવ બદલાઈ જ જશે.
હા, તેઓ માત્ર મોજા ગણશે નહીં કે સેલ્ફી લેશે નહીં, પણ નીચે નમીને જોશે, પથ્થરો પર ચોંટેલા જીવોને નિહાળશે, રેતીમાં ચાલતી હલચલ પર ધ્યાન આપશે. ટૂંકમાં, તેઓ વધુ ધ્યાનથી જોતા શીખશે.
અને આ નિરીક્ષણ શક્તિ જીવનના બીજા ઘણા ક્ષેત્રોમાં પણ કામ લાગી શકે છે.
બિલકુલ. અને બીજું, આપણો પર્યાવરણીય દૃષ્ટિકોણ વધુ સંવેદનશીલ અને જવાબદાર બને છે. જ્યારે આપણે સમજીએ છીએ કે દરિયા કિનારો એ કેટલો નાજુક અને પરસ્પર જોડાયેલો ઇકોસિસ્ટમ છે,
ત્યારે આપણને ખ્યાલ આવે છે કે પ્લાસ્ટિક પ્રદૂષણ, કેમિકલયુક્ત ગંદુ પાણી કે પછી આડેધડ બાંધકારની તેના પર કેટલી ગંભીર અને લાંબા ગાળાની અસરો થઈ શકે છે.
હા, અને આ સમજ કદાચ આપણને દરિયા કિનારે કચરો ન ફેંકવા કે પર્યાવરણને નુકસાન કરતી પ્રવૃત્તિઓનો વિરોધ કરવા પ્રેરે.
ત્રીજું, પ્રકૃતિની આ જટિલતા, સુંદરતા અને વિશાળતાના સંપર્કમાં આવવાથી આપણને એક પ્રકારની આંતરિક શાંતિ અને સાચું પરિપ્રેક્ષ્ય મળે છે.
બરાબર. આપણી રોજિંદી નાની મોટી ચિંતાઓ અને તણાવ થોડા હળવા લાગે છે. કાર્સન જેને સેન્સ ઓફ વન્ડર કહે છે તે આપણી અંદર જાગૃત થાય છે, જે માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
અને આ પુસ્તક માતા પિતા અને શિક્ષકો માટે પણ એક અદ્ભુત સાધન બની શકે છે, નહીં?
બાળકોને વિજ્ઞાન અને પ્રકૃતિ વિશે માત્ર પુસ્તકોમાંથી ભણાવવાને બદલે દરિયા કિનારે લઈ જઈને ત્યાંના જીવો અને તેમના અનુકૂલનો વિશે કાર્સનની જેમ રસપ્રદ રીતે વાત કરી શકાય.
આનાથી તેમનામાં નાનપણથી જ જિજ્ઞાસા અને પ્રકૃતિ પ્રેમ કેળવાય છે.
અને છેલ્લે, હું માનું છું કે કિનારાના જીવોની ટકી રહેવાની રીતો આપણા માટે પ્રેરણાદાયક રૂપક બની શકે છે.
કેવી રીતે?
જુઓ, બાર્નેકલની પ્રતિકૂળતા સામે ટકી રહેવાની મજબૂતી, મોલ ક્રેબનું સતત બદલાતી પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડવાનું કૌશલ્ય, પરવાળા દ્વારા સહકારથી આખું શહેર નિર્માણ કરવાની શક્તિ, આ બધું આપણને જીવનના પડકારોનો સામનો કરવા માટે અનુકૂલન, સહનશીલતા અને સહકાર જેવા ગુણો કેળવવાની પ્રેરણા આપી શકે છે.
ખૂબ સરસ. જો મારે આ પુસ્તકમાંથી મારા માટેનો મુખ્ય બોધપાઠ કહેવો હોય તો એ છે કે જે વસ્તુઓ આપણને સાવ સામાન્ય અને રોજિંદી લાગે છે, જેમ કે દરિયા કિનારો, તેની અંદર પણ અસાધારણ જટિલતા, સુંદરતા અને જીવનના ગહન પાઠ છુપાયેલા હોય છે.
જરૂર છે, ફક્ત ધ્યાનથી જોવાની.
હા, જરૂર છે, ફક્ત ધીરજપૂર્વક, ધ્યાનથી અને કુતૂહલભરી નજરે જોવાની. જે દેખીતું નથી તેની પાછળ રહેલા સત્યને પામવાનો પ્રયાસ કરવો, એ જ ખરું જ્ઞાન છે.
અને મારા માટે આ પુસ્તકમાંથી બે બાબતો સૌથી વધુ પ્રભાવશાળી રહી. એક તો સમયનો એ વિશાળ પરિપ્રેક્ષ્ય, લાખો વર્ષોનો ઇતિહાસ અને બ્રહ્માંડની લય, જે આપણને આપણી ક્ષણિકતા અને નમ્રતાનો અહેસાસ કરાવે છે. અને બીજું, જીવનની એ અતૂટ પરસ્પર નિર્ભરતા, જે આપણને યાદ અપાવે છે કે આપણે આ પૃથ્વી પર એકલા નથી, પણ એક વિશાળ જૈવિક પરિવારનો ભાગ છીએ અને તેના પ્રત્યે આપણી જવાબદારી છે.
ખરેખર કાર્સનનું આ પુસ્તક વિજ્ઞાન અને કવિતાનું એવું અનોખું રસાયણ છે જે માત્ર બુદ્ધિને જ નહીં પણ હૃદય અને આત્માને પણ સ્પર્શે છે.
એકદમ સાચું.
આજની આ ચર્ચા પરથી એક વિચાર મનમાં આવે છે કે કાર્સને લગભગ 70 વર્ષ પહેલાં દરિયા કિનારાના જે નાજુક સંતુલન અને જીવંતતાનું વર્ણન કર્યું હતું, શું આજના સમયમાં બદલાતા પર્યાવરણ, વધતા પ્રદૂષણ અને માનવીય પ્રવૃત્તિઓના દબાણ હેઠળ એ સંતુલન હજુ પણ એવું જ ટકી રહ્યું હશે?
વિચારવા જેવો પ્રશ્ન છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.